समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 407 सुधी अपने स्वाध्याय पूरो कर्यो छे। गाथा 407 पछी कलश 238 आपणे कर्यो, तो 238 कलशमां હવે પછીની ગાથા 408 અને 409 અને પછી 410માં જે વાત આવવાની છે એની સૂચના રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ સમજાવ્યું કે આત્માને એટલે કે જ્ઞાનને દેહ નથી, તેથી નાકાને દેહમય લિંગ મોક્ષનું કારણ નથી, અને એના ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો એ આપણે લીધો। આત્માને દેહ નથી કેમ કે આત્મા છે તે અમૂર્તિક છે, અને એવો અમૂર્તિક આત્મા દેહ કે જે પૂતગળ પરમાણુઓનો સ્કંધ છે જે મૂર્તિક છે તેને ગ્રહતો નથી, એ પરમાણુને ગ્રહતો નથી। જે સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાની છે, ધર્મી છે, જેને આત્માનું જ્ઞાન થયું છે એ જ સાચા અર્થમાં દેહને જાણે છે, ઉદગળના સ્કંદને જાણે છે, જે સ્વને જાણે છે એ જ યથાર્થપણે પરને જાણે છે, એટલે કે આ દેહને પણ જાણે છે, અને એ જાણે છે તો એણે એમ નક્કી કર્યું, સમ્યક દ્રષ્ટિ ધર્મી જ્ઞાની પુરુષે એમ નક્કી કર્યું કે આ દેહમય લિંગ એ મોક્ષનું કારણ નથી। અને હવે એ વાત કુનકુંદાચાર્ય ભગવાન ગાથામાં આપણને કહે છે, તો ગાથા 408 તથા 409 પાષણ લિંગની વા ગૃહી લિંગાણી વા બહુ પ્રકારાણી ગૃહિત્વા વદંતી મુદા લિંગમ ઇદમ મોક્ષ માર્ગ ઇતિ ન તુ ભવતિ મોક્ષ માર્ગો લિંગમ યત દેહ નિર્મમા અર્હંતા લિંગમ મુક્ત્વા દર્શન જ્ઞાન ચારિત્રાણી સેવંતે। ગુજરાતીમાં ગાથા છે। બહુવિધના મુનિલિંગને અથવા ગૃહસ્થી લિંગને ગ્રહીને કહે છે મૂંઢજન આ લિંગ મુક્તિ માર્ગ છે, પણ લિંગ મુક્તિ માર્ગ નહીં, અરહંત નિર્મમ દેહમાં બસ લિંગ છોડી જ્ઞાનને ચારિત્ર દર્શન સેવતા। અજ્ઞાની એમ કહે છે કે આ જે લિંગ છે, મુનિનું લિંગ કે ગૃહસ્થનું લિંગ, એ મોક્ષનો માર્ગ છે। રાવક ધર્મ કયો છે ને, અને મુનિ ધર્મ કયો છે, એને મોક્ષનો માર્ગ કયો છે એમ અજ્ઞાની કહે છે, મૂંઢ કહે છે। પણ અર્યંત ભગવાન એ લિંગમાં એટલે દેહમાં એકત્વ મમત્વ કરતા નથી, એવા લિંગને છોડીને પોતે જ્ઞાન દર્શન ચારિત્ર અને સેવતા થતા મોક્ષ માર્ગમાં છે। ગાથાના અર્થમાં સમજાવે છે કે બહુ પ્રકારાણી, બહુ પ્રકારના પાષણ લિંગાની વા ગૃહલિંગાની, એટલે બહુ પ્રકારના મુનિલિંગોને અથવા ગૃહિલિંગોને એટલે ગૃહસ્થના લિંગોને ગૃહિત્વા મુંડા વદંતી, એને ગ્રહણ કરીને મૂંઢ અજ્ઞાની જનો એમ કહે છે કે ઇદમ લિંગમ મોક્ષ માર્ગ હતી, આ બાહ્યલિંગ મોક્ષ માર્ગ છે. બહુ પ્રકારના મુનિલિંગોને, જો બહુ પ્રકારના એમાં મુનિલિંગો કહેતા સાધુ આવી ગયા એટલે મુનિ આવી ગયા, ઉપાધ્યાય આવી ગયા, આચાર્ય આવી ગયા, ગણધર પણ આવી ગયા, પણ એ બાહ્ય લિંગની વાત છે. બીજી રીતે વાત કરીએ તો ગૃહસ્થ લિંગની વાત કરી છે તો એમાં શ્રાવક અને શ્રાવિકા પણ આવી ગયા અને આર્જિકાજી પણ આવી ગયા. એટલે એમ બહુ પ્રકારના જે વિશેષણ મૂક્યું છે એ બંને જગ્યાએ લાગુ પડે છે. એટલે બહુ પ્રકારના મુનિલિંગોને અથવા ગૃહિલિંગોને ગ્રહણ કરીને મૂંઢ એટલે અજ્ઞાનીજનો એમ કહે છે કે આ બાહ્યલિંગ મોક્ષ માર્ગ છે. જૈન દર્શનમાં કેટલા પ્રકારે લિંગો હોય એની વાત આપણે અષ્ટપ્રહરના સ્વાધ્યાય વખતે કરી હતી. ત્યાં વ્યવહારથી એ સમજાવવું હતું કે જે મોક્ષ માર્ગમાં છે એને આવા લિંગ હોય છે. જે મોક્ષ માર્ગમાં છે, સાચા મોક્ષ માર્ગમાં છે, જેને સમ્યક દર્શન થયું છે અને એવો સાધકથી મોક્ષ માર્ગમાં છે તો એનું લિંગ કયા પ્રકારે હોય, તો ચોથા ગુણસ્થાનની દશામાં છે, અવિરત સમ્યક દ્રષ્ટિ છે, એ પછી બાહ્ય વ્રત ચારિત્ર અને અંગીકાર કરે છે એટલે કે દેશવ્રતી થાય છે, એમ એનું શ્રાવકના લિંગની વાત કરી અને એ પ્રમાણે શ્રાવિકાના લિંગની વાત કરી. અને જે પરિગ્રહ રહિત થાય છે એને પૂર્ણ પ્રકારે સર્વ પરિગ્રહનો ત્યાગ કરીને મુનિ થાય છે તો એના લિંગની ત્યાં વાત કરી કે મુનિનું લિંગ કેવું છે. અને મુનિના લિંગની સાથે પછી એ જ રીતે આર્જિકાના લિંગની વાત ત્યાં કરી. પણ અહીંયા તો વાત એ કરવી છે કે એ લિંગ જે છે એ લિંગમાં પરની અપેક્ષા રહેલી છે અને તીર્થંકર ભગવાન પોતે તીર્થંકર થયા, કેવળી ભગવાન કેવળી થયા, તે છતાં પણ એમણે એ લિંગ તરફ રહીને એના આચરણ દ્વારા કેવળ જ્ઞાનને પ્રગટ કર્યું છે એમ નથી, એને છોડીને કેવળ જ્ઞાનને પ્રગટ કર્યું છે, સર્વકષાયથી રહિત થયા છે. એટલે લિંગ છે એ મોક્ષ માર્ગ નથી, લિંગ છે એ મોક્ષનું કારણ નથી. એટલે મોક્ષનું કારણ શું છે તો સાથે એ જણાવી દીધું કે જેમ તીર્થંકર ભગવાન કેવળી ભગવાને જે રીતે કર્યું એ રીતે ચારિત્ર દર્શન જ્ઞાન એ જ મોક્ષનું કારણ છે. એટલે ગાથામાં પણ એમ કહ્યું કે બસ લિંગ છોડી જ્ઞાનને ચારિત્ર દર્શન સેવતા એ અહંત ભગવાન દેહમાં નિર્મમ થાય છે. ગાથો નવ ગાથાના અર્થમાં કહે છે કે તુલિંગમ મોક્ષ માર્ગ ન ભવતી, પરંતુ લિંગ મોક્ષ માર્ગ નથી, યત અર્હંત દેહ નિર્મમહા, કારણ કે અર્હંત દેવો દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થકા લિંગમ મુક્તવા દર્શન જ્ઞાન ચારિત્રાણી સેવંતે, લિંગને છોડીને દર્શન જ્ઞાન ચારિત્રને જ સેવે છે. શું કહ્યું? પહેલા જે કહ્યું કે બહુ પ્રકારના મુનિલિંગોને અથવા ગૃહસ્થના લિંગોને એટલે ગૃહિલિંગોને ગ્રહણ કરીને મૂંઢ જ્ઞાનીજનો એમ કહે છે કે આ બાહ્ય લિંગ છે તે મોક્ષ માર્ગ છે. પછી 409માં કહે છે કે પરંતુ લિંગ મોક્ષ માર્ગ નથી, કારણ કે અર્હંત દેવો દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થતા લિંગને છોડીને દર્શન જ્ઞાન ચારિત્રને જ સેવે છે. જો દર્શન જ્ઞાન ચારિત્રને જ સેવે છે ત્યાં એકાંત કર્યું છે. અર્હંત દેવો દર્શન જ્ઞાન ચારિત્રને જ સેવે છે, લિંગને સેવતા નથી, છતાંય લિંગ એવું જ હોય છે, છતાંય બાહ્યમાં લિંગ એવું જ છે. એટલે બાહ્યમાં આવું લિંગ હોય છે એ વાત જયારે કરવામાં આવે છે તો એને એ રીતે લેવાની, સમજવાની કે એ વ્યવહારનયનું કથન છે અને ત્યાં એનું જ્ઞાન કરાવ્યું છે. એ મોક્ષ માર્ગ છે એમ નહીં. ક્યારેક ઉપચારથી એને વ્યવહાર મોક્ષ માર્ગ પણ કયો હોય, પાંચ મહાવ્રત આવીને વ્યવહારથી મોક્ષ માર્ગ કયો હોય, પણ વાસ્તવમાં એ મોક્ષ માર્ગ નથી. ટીકામાં આ બધી વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે. ટીકામાં કહે છે કે કેટલાક લોકો અજ્ઞાનથી દ્રવ્યલિંગને મોક્ષ માર્ગ માનતા થકા મોહથી દ્રવ્યલિંગને જ ગ્રહણ કરે છે. દ્રવ્યલિંગને મોક્ષ માર્ગ માનીને ગ્રહણ કરવું તે અનઉપપન્ન અર્થાંત અયુક્ત છે, કારણ કે બધાએ ભગવાન અરહંતદેવોને શુદ્ધ જ્ઞાનમય પણ હોવાને લીધે દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ હોવાથી શરીર આશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગપણે ઉપાસના જોવામાં આવે છે. અર્થાંત તેઓ શરીર આશ્રિત દ્રવ્યલિંગનો ત્યાગ કરી દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ તરીકે સેવતા જોવામાં આવે છે. બહુ સરસ રીતે ગાથા મૂકી દીધી છે. એક તરફ એમ કહ્યું કે આ લિંગ છે તે મોક્ષ માર્ગ છે એમ કહ્યું, અને પછી એને એમ કહ્યું કે એ મૂંઢ અજ્ઞાનીની માન્યતા છે. હવે આમ કહે એટલે પ્રશ્ન થાય કે એને એ માન્યતાને અજ્ઞાનીની માન્યતા મૂંઢ જનની માન્યતા કેમ કહેવાય? એટલે એના પ્રશ્નના જવાબરૂપે પછી 409માં એમ કહી દીધું કે ભગવાનનો વિચાર કરો, જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એવા અરિહંત ભગવાનનો તમે વિચાર કરો તો તમને એનો ઉત્તર મળી જશે. એમણે જો દ્રવ્યલિંગને મોક્ષ માર્ગ માન્યો હોત તો એ દ્રવ્યલિંગ પ્રત્યે જ સભાન રહેત, એનો જ આશ્રય કરત, પણ એમણે તો એનો આશ્રય છોડી દીધો. કહ્યું ને દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીર, દ્રવ્યલિંગ જે છે એ શરીરની અપેક્ષા એ તો છે, એટલે દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીર, શરીરના આશ્રય દ્રવ્યલિંગ છે ને. શરીરમાં જે બધા પાંચ મહાવ્રત આદિ પાળવાના થાય છે ને, સમિતિ ગુપ્તિ આ બધું જે આપણે કહીએ છીએ એ બધું ક્યાં છે? શરીરના આશ્રય જ છે ને. એટલે એ આખું જે ચારિત્ર બાહ્ય ચારિત્ર છે એ શરીરના આશ્રય છે, એટલે કે દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીર. અને એ શરીરનો જ જેમણે મમકાર છોડી દીધો, મારાપણું છોડી દીધું, શરીરમાં જ એકત્વ છોડી દીધું, એટલે એનો અર્થ જ એ થયો કે શરીરને આશ્રયભૂત જે દ્રવ્યલિંગ છે એને એ મોક્ષ માર્ગ માનતા નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન જયારે શરીરનો મમકાર છોડી દે, શરીરમાં મારાપણું છોડી દે છે, તો પછી શરીર દ્વારા થતી જે કઈ ક્રિયા છે એને એ મોક્ષ માર્ગ જાણતા નથી, એને માનતા નથી, એમની એવી શ્રદ્ધા નથી. તો પછી કેવી શ્રદ્ધા હોય? તો એ પણ એ સાથે જ આપી દીધું કે એ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે મોક્ષ માર્ગને માને છે, એટલે એને સેવતા થકા, એટલે એવા પરિણામોને પ્રગટ કરતા થકા મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. ચાર લીટીમાં, બે લીટી 408 ગાથાની અને બે લીટી 409 ગાથાની, એની અંદર કેટલી બધી વાત એક સાથે સમાવી દીધી છે. બહુ સરસ વાત કરી. ટીકા ફરીથી વાંચીએ આપણે. કેટલાક લોકો અજ્ઞાનથી દ્રવ્યલિંગને મોક્ષ માર્ગ માને છે, અને એવા માનતા થતા એ લોકો મોહથી દ્રવ્યલિંગને જ ગ્રહણ કરે છે. એટલે બાહ્ય ચારિત્ર છે એને ગ્રહણ કરે છે, એનું જ લક્ષ કરે છે, અને ગ્રહણ કરે છે એટલે અહીંયા કહેવાનો આશય એવો છે કે એથી વિશેષ આગળ કાંઈ બીજું કરતા નથી. દ્રવ્યલિંગને જ ગ્રહણ કરે છે એટલે કહેવાનો આશય એવો છે કે એને મોક્ષ માર્ગ માની અને એમાં જ એ સાચી રહ્યા છે. દ્રવ્યલિંગ ભૂમિપણામાં એ રહ્યા છે, પણ બાહ્ય જે ચારિત્ર છે એને જ એ ચારિત્ર માને છે, એની જ સભાનતા વર્તે છે એમ એને ગ્રહણ કરવું છે, અને એમ માની અને એમાં એ રોકાઈ રહ્યા છે. એટલે કહે છે અહીંયા કે મોક્ષ માર્ગ માનતા થકા મોહથી દ્રવ્યલિંગને જ ગ્રહણ કરે છે. તે અનઉપપન્ન અર્થાત અયુક્ત છે. અનઉપપન્ન એટલે બરાબર નથી, અયુક્ત છે. અને એનું કારણ કે છે કે કારણ કે બધાએ ભગવાન અર્યંત દેવોને શુદ્ધ જ્ઞાનમયપણું હોવાને લીધે સમ્યક દ્રષ્ટિ છે, કાયિક સંપીતિ થયા છે અને પછી પુરુષાર્થ કરી અને આગળ વધતા સાતમા ગુણસ્થાનથી આગળ વધીને શ્રેણી ચડ્યા છે, સર્વ કસાયનો અભાવ થયો છે એવા થયા છે અને એમ કેવળ નામ પ્રગટ કર્યું છે. તો એમનો જો વિચાર કરીએ તો એમણે શું કર્યું છે એ અહીંયા કારણ તરીકે દર્શાવ્યું કે બધાએ ભગવાન અર્યંત દેવોને શુદ્ધ જ્ઞાનમયપણું હોવાને લીધે દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ થયો છે. પૂર્ણપણે શરીરનો મમકાર, શરીરમાં મારાપણાનો ભાવ એ પૂર્ણપણે નાશ પામ્યો છે અને એવો મમકારનો ત્યાગ થયો હોવાથી શરીર આશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગપણે ઉપાસના જોવામાં આવે છે. અર્થાત તેઓ શરીર આશ્રિત દ્રવ્યલિંગનો ત્યાગ કરીને દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ તરીકે સેવતા જોવામાં આવે છે. પોતાપણું શરીરમાં નથી એટલે શરીરની કોઈ પણ ક્રિયા થાય છે એ દ્વારા મોક્ષ. સરળ અને સીધી વાત આટલી જ છે. આ વાત આપણે પહેલાથી કરતા આવ્યા છીએ કે મુક્ત દશા કોની પ્રાપ્ત થાય છે, શરીરની કે આત્માની? આત્માની. તો પછી પુરુષાર્થ આત્મામાં હોય કે શરીરમાં હોય, આ વાત આપણે પહેલેથી કરતા આવ્યા છીએ. તમારે પ્રાપ્ત કરવું છે કંઈક આત્માને વિશે અને તમારો પુરુષાર્થ માત્ર શરીરને વિશે હોય, શરીરલક્ષી પુરુષાર્થ હોય તો એ વાત નહીં બને. એટલે બાહ્ય તપ વ્રત છે એનો વિરોધ નથી, પણ બાહ્ય તપ વ્રત ભક્તિ પૂજા આ બધું પરલક્ષી છે અને પરલક્ષે જે કાંઈ કરવામાં આવે છે એ સાથે રહેલું છે, એ સહકારી કારણ કહેવાય, સાથે રહેલું છે, એવું હોય છે. પણ એવું કોને હોય છે? જે પોતે નિશ્ચયથી મોક્ષ માર્ગમાં છે એને. એટલે જેને પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એને એનો પુરુષાર્થ પોતાના સ્વરૂપને વિશે કરવો રહ્યો. એટલે આખો પુરુષાર્થ સ્વરૂપને વિશે થાય અને એ વખતે સાથે બાહ્યમાં આવવું જ હોય એમ કહેવામાં આવે છે. પણ અંતરંગ દશા તો હજી એવી પ્રગટ થઈ નથી અને માત્ર બાહ્ય એ પ્રમાણે ચારિત્ર લઈ લેવાથી મોક્ષ માર્ગ થતો નથી, મોક્ષની પ્રાપ્તિ થતી નથી. છતાંય જો એ એવું માને કે વ્રત તપ ભક્તિ આદિ દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય છે તો એ માન્યતા છે, એ માન્યતા ખોટી છે. એ માન્યતા અજ્ઞાનીની માન્યતા છે, એ માન્યતા મૂંઢની માન્યતા છે, એ માન્યતામાં મિથ્યાત્વ છે. એ માન્યતા સમ્યક માન્યતા નથી, એ મિથ્યા માન્યતા છે, ખોટી ઊંધી માન્યતા છે. એટલે એવી માન્યતા અત્યારે ઘર કરી ગઈ છે, બધાને એવી માન્યતા ઘર કરી ગઈ છે કે બહારના વ્રત તપ પૂજા ભક્તિ આ બધું કરવાથી જ, એવા શુદ્ધભાવમાં રહેવાથી જ પછી ધીરે 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 મુક્ત દશા પ્રાપ્ત થાય. એટલે આ ઊંધી માન્યતા છે એને મિથ્યાત્વ કહ્યું છે. એ મોટામાં મોટું મિથ્યાત્વ છે એમ પણ ગુરુદેવે કેટલીક વખત કહ્યું. હવે એમ મોટામાં મોટું મિથ્યાત્વ કહેવા પાછળનો આશય એવો છે કેમ કે આ ગમે એવું છે. આ બાહ્યમાં વ્રત તપ ને ધર્મ માનવો એ ગમી જાય એવું છે, એટલે જીવ જલ્દી એને છોડતો નથી, એને છોડતો નથી. અને અનાદિનું એમ જ ચાલ્યું આવે છે. તો એને એ છોડાવવું હોય, છોડાવવું છે એટલે એને શુદ્ધ તરફ લઈ જવો છે, સાચા મોક્ષ માર્ગ તરફ લઈ જવો છે, એટલા માટે છોડાવવું છે. છોડાવવું છે એટલે એમ નથી કે એને અશુભમાં લઈ જવો છે, એવો કોઈ આશય નથી. જ્ઞાની પુરુષના એવા કોઈ આશય હોતા જ નથી. જ્ઞાની પુરુષ જયારે એમ કહે કે આ ભક્તિ છે એ મોક્ષ માર્ગ નથી તો એની પાછળનો આશય એવો હોય કે ભક્તિથી આગળ વધી અને સાચો મોક્ષ માર્ગ કંઈક બીજો છે એ દર્શાવવું છે, એટલે એમ કહેવામાં આવે. આપણે વ્યવહારમાં પણ આ તો કરીએ છીએ ત્યારે આપણે ઊંધા અર્થ નથી કરતા. દાખલા તરીકે આપણે આપણો દીકરો લાખ રૂપિયા કમાતો હોય, કોઈ જોબની અંદર લાખ રૂપિયા કમાતો હોય અને આપણે જાણતા હોય કે આ એની એબિલિટી નથી, એ 10 લાખ રૂપિયા કમાઈ શકે એવો છે. વર્ષે લાખ રૂપિયા કમાતો હોય જોબની અંદર, 8000 નો પગાર લાવતો હોય, મોટો એન્જિનિયર થયો હોય, ત્યારે આપણે એને શું સલાહ આપીએ કે ભાઈ આ નોકરી તું છોડ અને તું તારી જાતે કંઈક તારું કરીશ ને તો તને એમાં ઘણો લાભ છે. આ તું જે કરી રહ્યો છે એ તો વેઠ કરી રહ્યો છે, એ નોકરી જ નથી. મારી દ્રષ્ટિએ કઈ કામ જ કહેવાય નહીં. આટલા સુધી આપણે શબ્દો કહી દઈએ, તું જે કરી રહ્યો છે એ કઈ તારું કામ જ નથી, એમાં તારું એન્જિનિયરિંગનું કાંઈ કામ થતું જ નથી, આટલે સુધી આપણે વાત કરી દઈએ. હવે એ વિચારો જોબ કરે છે, એન્જિનિયરિંગનું જ કામ કરે છે, તે છતાં તો એમાં કહેવાનો આશય શું છે આપણો? કે એ જે એની એબિલિટી છે, એ એબિલિટી સમજ્યા વગર એ જે રીતે સમય વિતાવી રહ્યો છે એમાં એને કાંઈ મળતું નથી, એનો માનસિક કે બીજી રીતે લક્ષ્મીની રીતે એનો કોઈ એમાં વિકાસ થતો નથી, એટલે આપણે એને એવી સલાહ આપીએ છીએ એનો એમાં કોઈ બીજી રીતે વિકાસ થતો નથી, કે એને ધન સંપત્તિ આ તે પણ કાંઈ એવા મળતા નથી, પગાર સારો મળતો નથી, સુવિધાઓ મળતી નથી, એટલે બિચારો એમાં નકામાનો એ જીવન પૂરું કરશે. એટલે આપણે એમ કહીએ છીએ કે તું જે કરી રહ્યો છે એમાં તારું કાંઈ એન્જિનિયરિંગ નથી, નથી કહેતા આવું કહીએ છીએ. એટલે એ છોડાવવાની પાછળ આપણો આશય શું છે, કે એને ઉપર ક્યાંક લઈ જવા માટે આપણો આશય છે, એટલે એને છોડવાની આપણે સલાહ આપી કે છોડ તું આ બધું, છોડ તું, કઈક તું મોટો છે કઈક બીજું કર. આપણો આશય એને છોડાવી એને છોડાવીને જોબલેસ કરી દેવાનો છે, એને ભિખારી બનાવવાનો છે, એવો તો કઈ આપણો આશય છે નહીં. તો ત્યાં તો આપણે સમજી જઈએ છીએ કે ભાઈ આ વસ્તુ છોડાવવા પાછળનો આપણો આશય એવો છે. તો પછી જ્ઞાની પુરુષો જયારે એમ કહેતા હોય કે ભક્તિ મોક્ષ માર્ગ નથી, ભગવાનની ભક્તિ એ મોક્ષ માર્ગ નથી, ભગવાનની ભક્તિ કરતા કરતા સંસાર સિવાય બીજું કાંઈ મળતું નથી, એમ જયારે જ્ઞાની પુરુષો કહેતા હોય તો એમાં શંકા કરવાની શું જરૂર છે? જ્ઞાની પુરુષો એ પાછળ કંઈક બીજું રહસ્ય દર્શાવવા માંગતા હોય, એમને કંઈક આપણા તરફ કરુણા છે માટે એ કહેતા હશે. પછી આગળની વાતને આપણે સમજવી જોઈએ ને કે જ્ઞાની પુરુષો એમ શા માટે કહે છે, એની પાછળનું રહસ્ય શું છે? એમને આપણને અશુભમાં નાખવા છે એટલા માટે એમ કહેતા હશે? જ્ઞાનીનો એવો આશય હોય જ નહીં, શુભમાંથી અશુભમાં નાખવાનો આશય એવો હોય જ નહીં. શુભ છોડાવીને શુદ્ધમાં લઈ જવા છે એટલા માટે જ તમને એ કહે છે. જ્યાં સુધી એ શુભને પકડીને રહ્યો છે ને ત્યાં સુધી એ શુદ્ધમાં નથી જ જવાનું. એક ઉદાહરણ યાદ આવે છે, એક નાનકડી વાર્તા કહું, કે કેરાળાની અંદર બધાને ત્યાં નાળિયેરીના ઝાડ હોય, અને નાળિયેરીના ઝાડ હોય તેના ઉપરથી નાળિયેર ઉતરે ને નાળિયેરનો તો પુષ્કળ ઉપયોગ કરે ને એના દ્વારા થોડી ઘણી કમાણી પણ કરે. તો એક કુટુંબની અંદર એવી રીતે નાળિયેરીના 5 ઝાડ હતા, અને એનો યુવાન છોકરો બસ એ નાળિયેર ઉતારે ને એને વેચે ને એટલું કર્યા કરતો, તેથી વિશેષ કાંઈ કરતો ન હતો. એટલે બહુ જ બિચારા સામાન્ય સ્થિતિમાં, અતિ 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 સામાન્ય સ્થિતિમાં જીવતા હતા. છોકરો બહુ હોશિયાર હતો, સાણો હતો. તો એ આ રીતે યુવાનીમાં જ બીજો કાંઈ પણ પ્રયત્ન કરતો ન હતો, એટલે એના કોઈક સગા એને ત્યાં આવ્યા ને એને આ જોયું કે આ તો છોકરો આ નાળિયેરી ઉપર જીવી રહ્યો છે, બીજું કાંઈ કરતો નથી. એને એક રાત્રે બધા નાળિયેરીના ઝાડ કાપી નાખ્યા. બીજે દિવસે પેલો છોકરો એ જોઈ સવારે, અને એને એકદમ કલ્પાંત કરી મૂક્યું, અરે હવે કે મારું શું થશે, શું થશે. અને પછી એ જ વ્યક્તિએ એને સલાહ આપી કે તું આમ કર, આમ કર, આમ કર, આમ કર, તું આ રીતે તારું સારી રીતે ગુજરાન ચલાવી શકીશ. અને પછી એ યુવાનને ઠેકાણે પાડ્યો સારી રીતે. એટલે જ્યાં સુધી એ નાળિયેરી ઉપર જીવતો હતો ત્યાં સુધી એ બીજો પ્રયત્ન કરતો ન હતો. એને નાળિયેરી ઉપર જીવન હતું ત્યાં સુધી એ બીજું જોતો જ ન હતો, બસ આમાંથી આટલા રૂપિયા મળે છે અને અમે ખાઈએ છીએ. આપણા બધાનું આવું જ છે. શુભ ભાવ અને ધર્મ માની અને આપણે આગળ વધતા જ નથી. એ શુભભાવમાં અને શુભભાવમાં જ્યાં સુધી રાચી રહીએ છીએ ને ત્યાં સુધી શુદ્ધનું લક્ષ થતું નથી, ત્યાં સુધી આપણે આપણા આત્માને સમજવાનો એ પ્રયત્ન કરતા નથી. તમે જોજો 100 માંથી 90 જૈનો અત્યારે સો કોલ્ડ જૈન પોતાની જાતને જૈન કહેવડાવતા વાણિયાના દીકરાને તમે સામે બેસાડીને એમને એમ કહો કે જો આત્મા કેવો છે, આત્માનું સ્વરૂપ કેવું છે, તો સાંભળવાય તૈયાર નહીં થાય. તમે શું વાત કરો છો, અમે બરાબર પૂજા કરીએ છીએ, બધું બરાબર જ છે. એને શુભભાવમાંથી ખસીને શુદ્ધમાં જવાની રૂચિ થતી નથી, કેમ કે એમને એક પૂંછડું પકડાઈ ગયું છે કે શુભભાવ એટલે ધર્મ બસ, અને એવો ઉપદેશ ચાલે છે. પણ એને કોઈક રીતે એને સમજાવવામાં આવે કે ભાઈ તું આ શુભભાવને છોડીને તું આગળ આ બધું તને દર્શાવીએ કે શું ધર્મ છે, તો એવું કરવાવાળા કોણ હોય છે? કે મહાપુરુષ જ્ઞાની હોય તો એટલે એ લોકો એમ કહે કે ભાઈ આ તું ભક્તિમાં ભક્તિમાં તું ગીત ગાવામાં ગીત ગાવામાં રોકાઈ રહ્યો છે, શુભભાવમાં તો હવે એને છોડને તું બીજી તરફ વળ, એટલે એમ કહી દે કે તું આ ભક્તિ દ્વારા જે છે એ દ્વારા તું ધર્મ નથી કરી રહ્યો પણ તું અધર્મ કરી રહ્યો છે, એમ પણ કહી દે. કહેવાનો આશય સમજવાનો છે ને ભાઈ, જ્યાં જ્યાં જે અપેક્ષાથી જે વાત કરવામાં આવી હોય એ વાતને એ અપેક્ષાથી સમજવી જોઈએ. અહીંયા એ તો વાત કરી છે કે બાહ્યમાં વ્રત તપ આ બધાને તમે લઈને બેસી ગયા છો કે ધર્મ છે ધર્મ છે ધર્મનું કારણ છે, તો પછી તમે તીર્થંકર ભગવાનનો વિચાર કરો, કેવળી ભગવાનનો વિચાર કરો, હરિયન ભગવાનનો વિચાર કરો કે એમણે શું કર્યું છે. એમણે તો શરીરનું લક્ષ છોડ્યું, શરીર તરફનો મમકાર છોડ્યો, શરીરમાંથી મારા પણ છોડ્યું, તો પછી શરીર દ્વારા થતી ક્રિયાને એ ધર્મ માનતા હશે? શરીર આશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ પણ ઉપાસના જોવામાં આવે છે. કોના વિશે? તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, હરિયન ભગવાન ના વિશે એમ જોવામાં આવે છે. એટલે કે શરીર આશ્રિત દ્રવ્યલિંગનો ત્યાગ કરીને, દ્રવ્યલિંગનો ત્યાગ કર્યો એટલે એમણે કઈ પાંચ મહાવ્રત પાળવાના છોડી દીધા કે બાહ્ય વ્રત તપ છોડી દીધા એમ નહીં, પણ એની સભાનતા છોડી દીધી, એ ધર્મ છે એવી ઊંધી માન્યતા હતી એને છોડી દીધી અને પોતે અંદરમાં પુરુષાર્થ કર્યો. તો જે અપેક્ષાએ જે વાત ચાલતી હોય ને એ રીતે સમજવી જોઈએ. જ્યાં જ્યાં શુભનો વિરોધ કે નિષેધ કરવામાં આવ્યો હોય તો કોઈક અપેક્ષાથી કરવામાં આવ્યો હોય, કે શુદ્ધની અપેક્ષાએ એને એ છોડવા લાયક થયું હોય, એમ નહીં કે અશુદ્ધમાં જવા માટે. એટલે એમ ન પકડી લેવું કે આ તો મેં કઈ રીતે વાત કરી, આ મિથ્યાત્વ કહ્યું તો કઈ રીતે મિથ્યાત્વ થયું. ભાઈ એ માન્યતા મિથ્યાત્વ છે. શુભને ધર્મ માનવો એ માન્યતાને મિથ્યાત્વ કહ્યું છે. શુભ તો રહેવાનું જ છે, શુભ છોડાવ્યું છૂટવાનું નથી. એક વાત એ પણ છે નક્કી કે કોઈને શુભ છોડાવ્યું છૂટવાનું નથી. જેને શુભ ભાવ આવવાના છે એ આવવાના છે, મુનિને પણ આવવાના છે, એ રોકી રોકાતું જ નથી. પણ પેલી ઊંધી માન્યતા મગજમાં ઘૂસી ગઈ છે ને કે અમે ધર્મમાં છીએ, શુભ કરીએ છીએ એટલે અમે ધર્મમાં છીએ, તો એ માન્યતા જે છે એ મિથ્યા માન્યતા છે. એ મિથ્યા માન્યતાને છોડવાની છે. નાળિયેરીના ઝાડ દ્વારા જ અમારું ગુજરાન ચાલે એવી મિથ્યા માન્યતા પેલા યુવાનને ઘૂસી ગઈ હતી, એટલે એ તોડવાની હતી કે ના ના એના દ્વારા તારું ગુજરાન ચાલે એમ નહીં, એનાથી વિશેષ તું ઘણું કરી શકે છે, એનાથી વિશેષ તારે આગળ વધવાની જરૂર છે. એવી રીતે શુભ દ્વારા જ ધર્મ છે એવી ઊંધી માન્યતાને તોડવા માટે, છોડવા માટે જુદી જુદી રીતે જ્ઞાની પુરુષોએ સમજાવ્યું છે. અને એમાં અહીંયા કુંતુંગાચાર્ય ભગવાને પણ સમજાવ્યું છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ સમજાવ્યું છે કે ભાઈ દ્રવ્યલિંગના આશ્રય એ મોક્ષ માર્ગ નથી. આટલી બધી વાત તો કરી દીધી અને સાથે ઉદાહરણ પણ કેવું આપ્યું છે કે જુઓ તમે ભગવાન તરફ જુઓ, દ્રષ્ટિ કરો, ભગવાન શું કરતા હતા એ કોઈ જોતું નથી. મંદિરમાં જાય છે, બધા પૂજા કરે છે, પૂજા કરે છે, સ્તવન કરે છે, પણ ક્યારેય વિચાર કરે છે કે ભગવાન ભગવાન કેવી રીતે થયા, કેવળ જ્ઞાન કેવી રીતે કર્યું, એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે કર્યું? તપ કરીને, એમ અડધું પડધું સમજાવે તો કે તપ કરીને, એટલે તપને એ શું સમજે છે? બાહ્ય તપ સમજે છે. ભગવાને ઉપવાસ કર્યા એટલે એમને કેવળ જ્ઞાન થઈ ગયું. આવી કેટલાય લોકોની માન્યતા છે. લગભગ 80-90% માણસો અત્યારે જૈન દર્શનની અંદર એમ જ માને છે કે ભગવાને કેટલા ઉપવાસ કર્યા એ તપ, અને એમ કરીને એમ એ પોતે અનુકરણ કરી અને માસક્રમણ કરી નાખે છે. પણ માસક્રમણ દરમિયાન એક મહિનાના ઉપવાસ જયારે થતા હોય અને માસક્રમણની જયારે તપસ્યા થતી હોય તો એ વખતે પોતે પોતાના સ્વરૂપને એકે વાર સ્પર્શ્યા છે? પ્રભુ તો પોતાના સ્વરૂપને વિશે રહેતા હતા. માસક્રમણ કરવા પાછળનો પ્રભુનો આશય માસક્રમણ કરવાનો ન હતો, પણ પોતાના સ્વરૂપને વિશે એટલી એકાગ્રતાપૂર્વક રહેતા હતા એટલે ખાવાનો વિકલ્પ ઉત્પન્ન થતો ન હતો. તો આ એનું અનુકરણ કરે છે. બાહ્ય વસ્તુ જે જુએ છે, સ્થૂળ દ્રષ્ટિથી જે જુએ છે એનું અનુકરણ કરે છે. પ્રભુને તો શરીર દ્વારા કાંઈ પ્રાપ્ત કરવું જ ન હતું, શરીરને પોતાનું માનતા ન હતા. એટલે શરીર આશ્રિત જે દ્રવ્યલિંગ, શરીર આશ્રિત જે વ્રત તપ આદિ જે થાય એને એમણે ક્યારેય ધર્મ માન્યો હોય એ શક્ય જ નથી. એટલે તો એનો ત્યાગ કરીને પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા અને લીનતાનો પુરુષાર્થ કરતા હતા અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ જે થતા હતા એમાં જ એ તો રહેતા હતા. કહે છે ને કે દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ તરીકે સેવતા જોવામાં આવે છે. આટલું બધું સ્પષ્ટ કહ્યું છે. અહીંયા ભાવાર્થમાં પંડિતજી કહે છે કે જો દેહમય દ્રવ્યલિંગ મોક્ષનું કારણ હોત તો અરહંત દેવ વગેરે દેહનું મમત્વ છોડી દર્શન જ્ઞાન ચારિત્રને શા માટે સેવત? પ્રશ્ન કર્યો છે, આપણને જ પ્રશ્ન કર્યો છે કે ભાઈ જરાક શાંતિથી વિચાર કરો કે જો દેહમય દ્રવ્યલિંગ, દેહમય દ્રવ્યલિંગ એટલે જે આપણે દીક્ષા ગ્રહણ કરીએ અને જે મુનિ થઈએ, દ્રવ્યલિંગ ગ્રહણ કરીએ અથવા તો શ્રાવક થઈએ, શુલક કે એલક કે પછી મુનિ થવાય, કે એ જે લિંગ ગ્રહણ કર્યું એ જો મોક્ષનું કારણ હોત તો અરહંત દેવ વગેરે દેહનું મમત્વ છોડી દર્શન જ્ઞાન ચારિત્રને શા માટે સેવત? એ બાહ્ય ચારિત્રથી આગળ અમને બહાર થી અંદર જવાની જરૂર જ ઉભી ન થઈ હોત જો એ જ મોક્ષનું કારણ હોત તો. દ્રવ્યલિંગથી જ મોક્ષ પામત ને પછી તો. જો એ મોક્ષનું કારણ હોત તો દ્રવ્યલિંગથી જ મોક્ષને પામત ને. માટે એ નક્કી થયું કે દેહમય લિંગ મોક્ષ માર્ગ નથી, પરમાર્થે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે. હવે આ વાતને આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. બહુ સરસ વાત ગુરુદેવે સમજાવી છે, બહુ સાદી ભાષામાં, સરળ ભાષામાં હૃદયને સ્પર્શી જાય એવી વાત આ ગાથાઓમાં કરી છે 408-409માં, અને તે પછીથી 410ની અંદર એના ભાવાર્થમાં પણ ગુરુદેવે બહુ સુંદર સમજાવી છે. છેલ્લી ગાથાઓ છે એમાં ખૂબ ભાવ ભરેલા છે અને ગુરુદેવે એ બધા ભાવને બહાર લાવ્યા છે, આપણને વિચાર કરતા મૂકી દે એવી બધી વાતો આમાં ગુરુદેવે કહી છે. તો પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 229, ગાથા 408-409 ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જુઓ, નગ્ન દશા અને પાંચ મહાવ્રતના પરિણામ એ દ્રવ્યલિંગ છે. મુનિને પાંચ મહાવ્રત છે, શ્રાવકને 11 પ્રતિમા છે, 12 વ્રત છે, એ શ્રાવકના વ્રત છે. અહીંયા તો મુનિને તો પાંચ મહાવ્રત છે, 28 મૂળ ગુણ સહિત નગ્ન દશા છે એવું દ્રવ્યલિંગ છે. અજ્ઞાનથી જીવ તેને મોક્ષ માર્ગ માનીને મોહથી દ્રવ્યલિંગને જ ગ્રહણ કરે છે. ગ્રહણ કરે છે એમ કહ્યું ને, તો દ્રવ્યલિંગને ગ્રહણ કરી શકે છે એમ સિદ્ધ નથી કરવું. ગ્રહણ કરે છે એટલે એ દ્રવ્યલિંગ એટલે જે શરીરને આશ્રય છે એને કંઈ આત્મા ગ્રહી લે છે, ગ્રહણ કરે છે એમ નથી. આત્મા એનામય થઈ જાય છે એવું થતું નથી, એ બંને એકરૂપ થઈ જાય એમ નહીં. ગ્રહણ કરવું જે શબ્દ મૂક્યા છે એ દ્વારા એમ અહીંયા નથી સિદ્ધ કરવું કે એને એ ગ્રહણ કરી શકે છે. તો પછી કેમ કહ્યું છે? કહે છે કે નગ્ન દશાને જીવ ગ્રહણ કરી શકતો નથી, પણ અજ્ઞાની ગ્રહણ કરવાનું માને છે તે અપેક્ષાએ નામ માત્ર કહ્યું છે. બાકી પરને ગ્રહે છે કે પરને છોડે છે એમ કહીએ એ બધું વ્યવહાર છે, વાસ્તવમાં એ કઈ પરને ગ્રહતો નથી. પણ એના તરફનો એનો જે ભાવ, શરીરને તો એ ગ્રહી શકતો નથી, આત્મા શરીરથી જુદો છે એટલે એને કઈ ગ્રહે છે, નગ્નપણાને ગ્રહે છે, નગ્નપણું તો શરીરનું છે તો એને કઈ એ ગ્રહે છે એમ નથી. પણ એવા નગ્નપણાનો ભાવ, જે ભાવને એ મોક્ષનું કારણ માને છે, એવા બાહ્ય વ્રતપણાનો ભાવ જેને એ મોક્ષનું કારણ માને છે એમ એ ગ્રહણ કરવું, અહીંયા કહેવાનો આશય એ છે. એ સ્પષ્ટતા કરી છે ગુરુદેવે, એ અહીંયા સમજાવ્યું. શું કહ્યું? કે તો અજ્ઞાની ગ્રહણ કરવાનું માને છે એ અપેક્ષાએ નામ માત્ર કહ્યું છે. પરને ગ્રહે છે ને પરને છોડે છે એમ કહીએ એ તો વ્યવહારથી વાત છે, એ સમજાવવું છે. તો બીજી સી રીતે કહે છે તો કે એ તો ગાથા 34ની ટીકામાં ન આવ્યું કે રાગના ત્યાગનું કરતા પણ આત્માને નામ માત્ર છે. ત્યાં કહ્યું ને રાગના ત્યાગનું કરતા પણ, રાગનો ત્યાગ એનો કરનારો આત્મા એટલે રાગના ત્યાગનું કરતા પણ એ આત્માને ખરેખર છે? ના, એ ખરેખર નહીં, એ નામ માત્ર છે. પરમાર્થે રાગનો કરતા આત્મા નથી. રાગ જુદો અને આત્મા જુદો એટલે એનો કરતા પરમાર્થથી તો નથી જ, છતાંય એ વાત કરી છે ને કે પરમાર્થે તો રાગનો કરતા આત્મા નથી, રાગના ત્યાગનો પણ કરતા આત્મા નથી. આત્મા રાગ કરતો નથી તો આ રાગને છોડતો પણ નથી, એ પરમાર્થ છે, એ પરમ અર્થ છે. નિશ્ચય અર્થે એમ કહેવાય કે આત્માને રાગ નથી, કેમ કે એના સ્વભાવમાં નથી, એટલે આત્મા રાગનો કરતા નથી. અને રાગનો છોડવા વાળો, રાગનો ત્યાગ કરવા વાળો પણ આત્મા નથી, એટલે રાગના ત્યાગનો કરતા પણ આત્મા નથી. આ પરમાર્થ છે, છતાંય આપણે એમ કહીએ છીએ ને કે રાગનો ત્યાગ કરવો, રાગનો ત્યાગ કરવો અને એવા રાગના ત્યાગનું કરતા પણ આત્માને છે, તો એ બધું વ્યવહારથી કહેવામાં આવ્યું છે. એમાં કહેવાનો આશય એવો છે કે જ્યારે એ સ્વરૂપ તરફ વળે છે ત્યારે સહજ રીતે હવે રાગ ઉત્પન્ન થતો જ નથી એવું રાગનું ત્યાગવું આત્માને હોય છે. રાગનો ત્યાગ કર્યો તો કઈ રીતે કર્યો? રાગ થઈ ગયા પછી કઈ ત્યાગ થતો નથી, એ તો થઈ ગયો. રાગ તો થઈ ગયો ને, એ તો પર્યાય થઈ ગઈ, હવે એનો ત્યાગ કહેવાનો આશય એવો છે કે હવે તું સમજો છો અને સ્વરૂપ તરફ લક્ષ થયું છે એટલે હવે રાગ ઉત્પન્ન થતો નથી, એમ રાગનું ત્યાગ થવું હોય છે, એમ જીવ રાગને ત્યાગે છે. એટલે પરમાર્થે જે વાત જે છે એને પણ સાથે આપણે અંદરમાં સમજવાની છે. પણ સમજાવવામાં આવે ત્યારે વ્યવહારથી કેટલાક કથન કહેવામાં આવ્યા તો એને આપણે વ્યવહારથી સમજવાના, એમ અહીંયા ગુરુદેવનો કહેવાનો આશય છે. પરમાર્થે રાગનો કરતા આત્મા નથી, રાગના ત્યાગનો પણ કરતા આત્મા નથી, આ પરમાર્થ છે. રાગનો ત્યાગ કરવો એ વાસ્તવમાં આત્મામાં લાગુ જ પડતું નથી, કે આત્મામાં રાગ જ નથી. શુદ્ધ ત્રિકાળ ભગવાન આત્મા જ્ઞાયક જ્ઞાયક છે, એમાં અંદરમાં કાંઈ રાગ છે જ નહીં કે જેને એ અંદરથી કાઢી નાખે. જ્યાં જે નય વિવક્ષા હોય, જે નયથી કથન કરવામાં આવ્યું હોય એ પ્રમાણે એને યથાર્થ સમજવું જોઈએ. અહીંયા એ રીતે વાત કરી છે કે દ્રવ્ય લિંગને ગ્રહણ કરે છે એમ જયારે કહ્યું, અજ્ઞાની જીવ એ દ્રવ્ય લિંગને ગ્રહણ કરીને એને મોક્ષ માર્ગ માને છે એ વાત કરી, તો એનો અર્થ પણ એ રીતે એ અપેક્ષાએ સમજવાનો છે. એટલે જે રીતે જે નયથી વાત કરવામાં આવી એ રીતે એને સમજવી જોઈએ. અહીંયા કહે છે કે દ્રવ્ય લિંગને મોક્ષ માર્ગ માનીને તેને ગ્રહણ કરવું તે અયુક્ત છે, તે અયુક્ત છે, એ બરાબર નથી. કેમ અયુક્ત છે? તો કહે છે કે કારણ કે બધાએ ભગવાન અરહંત દેવોને શુદ્ધ જ્ઞાનમયપણું હોવાને લીધે દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ હોવાથી શરીર આશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગપણે ઉપાસના જોવામાં આવે છે. અર્થાત તેઓ શરીર આશ્રિત દ્રવ્યલિંગનો ત્યાગ કરીને દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ તરીકે સ્વીકારતા જોવામાં આવે છે. પંડિતજીએ આ વાત કરી એને ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કહ્યું. પાના નંબર 230 ઉપર ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કહ્યું, કે બધાએ ભગવાન અરહંત દેવોને શુદ્ધ જ્ઞાનમયપણું છે. ભગવાન આત્મા તો સદાય શુદ્ધ જ્ઞાનમય જ્ઞાતા દ્રષ્ટા પ્રભુ છે. ભગવાન આત્મા એટલે બધા જ આત્મા એ સદાય દ્રવ્ય અપેક્ષાએ તો જ્ઞાતા જ છે, શુદ્ધ જ્ઞાનમયપણું એમને સદાય છે. તેના આશ્રયે ઉત્પન્ન આત્માની નિર્મળ દર્શન જ્ઞાન ચારિત્રમય પરિણતિ એ મોક્ષ માર્ગ છે. દરેક આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રયે ઉત્પન્ન થતા નિર્મળ પરિણામ છે એ દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ, એ જ મોક્ષ માર્ગ છે. અહીંયા કહે છે કે બધાએ ભગવાન અરહંત દેવોને એટલે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ છે. એ બધાને શરીરના મમકારનો ત્યાગ છે, એવું શરીર કે જે દ્રવ્યલિંગને આશ્રયભૂત છે, દ્રવ્યલિંગનું કારણ છે, શરીરમાં જ એ બધું વ્રત તપ આદિ થાય છે ને, એટલે દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીર અને એવા શરીરના મમકારનો શરીરમાં મારાપણાનો ત્યાગ છે. અને તેથી શરીર આશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે, ત્યાગ છેનો દ્રવ્યલિંગનો, શરીર આશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે તેઓને શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગપણે ઉપાસના જોવામાં આવે છે. દ્રવ્યલિંગના ત્યાગ એટલે એ પાંચ મહાવ્રત પાળવાનું છોડી દેતા હશે એવો આશય નથી, પણ એની સભાનતા છૂટી જાય, એને ધર્મ માનવો એવી જે મિથ્યા દ્રષ્ટિ હતી એ છૂટી ગઈ છે. એ બધું થયા કરે છતાંય એના તરફ એમનું લક્ષ નથી, મુનિને એ તરફ લક્ષ નથી. શરીરની ક્રિયા અને રાગની ક્રિયાનો ત્યાગ ભાવ કરી દર્શન જ્ઞાન ચારિત્રની ઉપાસના કરવી તે જીન માર્ગ છે. શરીરની ક્રિયામાં જ્યાં સુધી રોકાઈ રહ્યો છે ત્યાં સુધી એનું લક્ષ આત્મા તરફ જતું જ નથી, કેમ કે એનો ઉપયોગ જ બહારમાં છે, પછી સ્વરૂપ તરફ ઉપયોગ વળશે નહીં તો પછી સ્વરૂપનો અનુભવ ક્યાંથી કરશે, અને સ્વરૂપનો અનુભવ નહીં કરે તો પછી ત્યાં લીનતાને સ્થિરતાએ ક્યાંથી કરવાનો છે. એટલે કહે છે કે શરીરની ક્રિયા અને રાગની ક્રિયાનો ત્યાગ. હવે વાસ્તવમાં જોઈએ તો શરીરની ક્રિયા આત્મા કરતો પણ નથી, માત્ર એ એમ માનીને બેઠો છે કે આ શરીરની ક્રિયાનો કરતા હું છું, શરીરની ક્રિયા હું કરું છું. તો એવું કરતા પણ એવો જે ભાવ એને છોડવાની વાત છે. આજે અહીંયા કહેવામાં આવ્યું હોય વ્યવહારથી કહેવામાં આવ્યું પણ એની પાછળનો અંદરનો જે અર્થ જે છે એને સમજવાનો છે. શરીરની ક્રિયા અને રાગની ક્રિયાનો ત્યાગ. વાસ્તવમાં શરીરની ક્રિયા એની નથી એવો એને સ્વીકાર, અને રાગ જે થાય છે એ પણ એનું એનું કારણ નથી, એ પણ એનો ભાવ નથી, એનાથી જુદો ભાવ છે. થયો છે એની પર્યાયમાં, છતાં એના સ્વરૂપના આશ્રય નથી થયો. તેથી એ રાગની ક્રિયા, શુભ ભાવની ક્રિયા અને એ સાથે રહેલી શરીરની ક્રિયા, આ બંને પોતાને જે શુભ ભાવ આવ્યો, પૂજાનો ભાવ આવ્યો, વિનયનો ભાવ આવ્યો, જે ભાવ આવ્યો તે ભાવ, એ રાગની ક્રિયા અને એ સાથે થતી શરીરની ક્રિયા, એ બંનેનો ત્યાગ એટલે અભાવ કરીને દર્શન જ્ઞાન ચારિત્રની ઉપાસના કરવી, તે જીન માર્ગ છે. હવે પેલી બંને ક્રિયા થતી હતી ત્યારે પણ શું હતું, આત્મા શું કરતો હતો? આત્મા તો માત્ર એનું લક્ષ કરતો હતો, એનો ઉપયોગ ત્યાં રોકાઈ રહેતો હતો. ખરેખર તો આત્મા કઈ કરતો જ ન હતો. તો હવે એનો અર્થ એ થાય છે કે ઉપયોગ જે શરીરની ક્રિયા અને શુભ ભાવની ક્રિયા સાથે જે જોડાયેલો રહેતો હતો ત્યાં જ રહેતો હતો, ત્યાંથી ઉપયોગને પલટાવીને સ્વ તરફ લઈ જાય છે, અને પછી જે પરિણામ થાય છે એ દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ થાય છે. અને એ ઉપાસના કરવી તે જીન માર્ગ છે, એ મોક્ષ માર્ગ છે. અને બધાએ ભગવાન અરહંત દેવોએ આ મોક્ષ માર્ગની ઉપાસના કરી મોક્ષ પદ પ્રાપ્ત કર્યું છે. દ્રવ્યલિંગ હો સાથે દ્રવ્યલિંગ હોય પણ તે મોક્ષ માર્ગ રૂપ નથી. અઘરી વાત છે, આત્રી લાગે પણ સમજીએ તો બધું સમજાય એવું છે. લોકોએ બહારની તપસ્યા અને બાહ્ય ત્યાગમાં દ્રવ્યલિંગમાં ધર્મ માન્યો છે, પણ ભાઈ તે માર્ગ નથી, જીન માર્ગ નથી. સ્વ સ્વરૂપમાં ઉગ્ર રમણતા કરવી તેનું નામ ચારિત્ર, અને તે ધર્મ અને તે તપ છે. ભગવાને આવી તપસ્યા કરી મોક્ષની સાધના કરી છે. પોતાના સ્વરૂપને વિશે ઉગ્રતાપૂર્વક રમણતા કરી એ ચારિત્ર, અને એમ થતાં પ્રભુને કસાયનો અભાવ થયો છે. અહીં દર્શન જ્ઞાન ચારિત્રની ઉપાસના કરવી કઈ તે નિર્મળ રત્નત્રયના પરિણામને પ્રાપ્ત કરવાની અપેક્ષા એ વાત છે. અહીંયા એમ કહ્યું ને કે દર્શન જ્ઞાન ચારિત્રની ઉપાસના કરવી. હવે દર્શન જ્ઞાન ચારિત્ર તો પર્યાય છે, તો એની ઉપાસના કરવી એટલે શું? એની ઉપાસના કરવી એટલે પર્યાયનું લક્ષ્ય કરવું? ના, એમ નથી. એનો અર્થ સમજાવ્યો છે ગુરુદેવ કે દર્શન જ્ઞાન ચારિત્રની ઉપાસના કરવી કઈ તે નિર્મળ રત્નત્રયના પરિણામને પ્રાપ્ત કરવાની અપેક્ષા એ વાત છે. એટલે કે એવા પરિણામ પ્રાપ્ત કરવા એમ કહેવા પાછળનો આશય છે. બાકી સેવના એટલે ઉપાસના તો ત્રિકાળી શુદ્ધ જ્ઞાનમય દ્રવ્યની કરવાની છે. ત્રિકાળી શુદ્ધ નિજ જ્ઞાયક સ્વરૂપની દ્રષ્ટિપૂર્વક તેમાં જ રમણતા કરવાથી નિર્મળ દર્શન જ્ઞાન ચારિત્રની વિતરાગી દશા પ્રગટ થાય છે, અને તેને રત્નત્રયની સેવના ઉપાસના કહે છે. કાંઈ પર્યાયની દ્રષ્ટિ અને ઉપાસના કરવા છે એમ અર્થ નથી. સમ્યક દર્શન થયું હોય તો એ જે પર્યાય થઈ હોય એને સ્મૃતિમાં લાવવાની એમ ઉપાસના નથી. ઉપાસનામાં એવા પરિણામ ફરીથી પ્રગટ થાય એમ કહેવાનો આશય છે. એવા રત્નત્રયના પરિણામ, દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ જે રીતે પ્રગટ થાય તે રીતે ઉપાસના કરવાની છે. એટલે એમાં તો શુદ્ધ જ્ઞાનમય દ્રવ્યની ઉપાસના કરવાની છે, એનું લક્ષ્ય કરવાનું છે. કાંઈ પર્યાયની દ્રષ્ટિ અને પર્યાયની ઉપાસના કરવા છે એમ અર્થ નથી. પર્યાયને સેવતા જોવામાં આવે છે એમ કેમ કહ્યું? અહીંયા કહ્યું તો કે નગ્ન દશા અને રાગની સેવાનો અભાવ છે તો નિર્મળ રત્નત્રયને સેવે છે એમ કહ્યું. અહીંયા તો પછી શબ્દ કેમ આવા મૂક્યા? તો એની સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે પેલું ત્યાં એમ કહ્યું હતું ને બાહ્યલિંગ, એ બાહ્યલિંગમાં પણ એ તો દશા હતી ને, નગ્ન દશા અને રાગની જે શુભ ભાવની જે દશા હતી ને, એની સેવનાનો અભાવ ત્યાં કયો? તો એની સામે અહીંયા એમ કહ્યું કે નિર્મળ રત્નત્રયને સેવે છે. પણ નિર્મળ રત્નત્રયને સેવે છે એટલે એવા પરિણામ પ્રગટ કરે છે. બાકી સેવના તો ત્રિકાળી દ્રવ્યની જ છે. ધ્યાનનું ધ્યેય તો શુદ્ધ જ્ઞાયક જ છે. ધ્યાનમાં એકમાત્ર ધ્યેય હોય છે એ શુદ્ધ જ્ઞાયક જ છે, એનું લક્ષ્ય કરે છે અને નિર્મળ પરિણામ થાય છે. દર્શન જ્ઞાન ચારિત્રની દશા તે ધ્યાનની પર્યાય છે. ધ્યાન થયું ત્યારે કહેવાય કે જ્યારે એને ખરેખર સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે તો એ ધ્યાન થયું. એનું ધ્યેય શું છે? શુદ્ધ ત્રિકાળી ભગવાન આત્મા છે, એનું લક્ષ કરે છે. અને એમ જયારે એને નિર્વિકલ્પ ધ્યાન થાય છે અને જે પરિણામ થાય છે એ ધ્યાનની પર્યાય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની દશા. અને ધ્યાનનું ધ્યેય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. અને એવું ત્રિકાળી દ્રવ્ય એ જેને દ્રષ્ટિમાં આવ્યું જ નથી એ બહારમાં ગમે તેટલા વ્રત તપ કરે તેથી કાંઈ મોક્ષ માર્ગ બનતો નથી. ધ્યાનની પર્યાયનું દ્રવ્ય જ ધ્યેય હોવાથી ધ્યાનની જે પર્યાય થઈ તો એમાં જે દ્રવ્ય છે એ ધ્યેય હોવાથી અને રાગ ધ્યેય નહીં હોવાથી ધ્યાનની પર્યાયને સેવે છે એમ અહીંયા કહ્યું છે. ખરેખર તો નગ્નતા અને રાગના ત્યાગનું કર્તાપણું પણ એને નથી. જરાક ઊંડાણથી વિચાર કરીએ તો એ નગ્નતા અને રાગ એટલે શુભ ભાવ એના ત્યાગનું કર્તાપણું પણ એને નથી. નિશ્ચયથી તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક જ છે, બીજું કાંઈ નથી. એને તો સ્વસ્વરૂપના દ્રષ્ટિ રમણતા છે. સ્વસ્વરૂપમાં દ્રષ્ટિ રમણતા કરતા શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે. એટલે અહીંયા જયારે એમ કહેવામાં આવ્યું કે એવા દ્રવ્યલિંગને ત્યાગીને તો વાસ્તવમાં એ કાંઈ ત્યાગ નથી થતો. વાસ્તવમાં શું થાય છે? વાસ્તવમાં તો સ્વસ્વરૂપની દ્રષ્ટિ થાય છે અને એમાં રમણતા થાય છે. સ્વસ્વરૂપમાં દ્રષ્ટિને રમણતા કરતા શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે એટલે પછી એમ કહેવાય કે એ વખતે દ્રવ્યલિંગ અને રાગ શુદ્ધ ભાવ એનો ત્યાગ છે અને એ દર્શન જ્ઞાન ચારિત્ર અને સેવે છે એમ કહ્યું. અને એ વખતે સહજ જ એ પેલો ત્યાગ તો થઈ જાય છે. એની સભાનતા રહેતી નથી, એનું લક્ષ રહેતું નથી, એના વિકલ્પો રહેતા નથી. એટલે આ વાતને અહીંયા એ રીતે સમજાવી છે, કહે છે કે તેઓ શરીર આશ્રિત દ્રવ્યલિંગનો ત્યાગ કરી દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ તરીકે સેવતા જોવામાં આવે છે. અને એ રીતે શબ્દોમાં મૂકીને આખું સમજાવ્યું છે. હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાં બીજા પેરેગ્રાફમાં કહે છે, પાના નંબર 231 ઉપર, તે શું કહ્યું? આ શરીરની નગ્ન દશા, 5 મહાવ્રત અને 28 મૂળ ગુણને ધારણ કરવું એવું જે દ્રવ્યલિંગ, તે જો મોક્ષનું કારણ હોત તો અનંત ભગવંતો અને મુનિવરો દેહ અને શુભરાગનું મમત્વ છોડી દર્શન જ્ઞાન ચારિત્રને શા માટે સેવત? જો દ્રવ્યલિંગથી મુક્તિ થતી હોત તો તેઓ દર્શન જ્ઞાન ચારિત્રને કેમ સેવત? એટલે કે ન સેવત. જો દ્રવ્યલિંગથી મુક્તિ થતી હોત તો પછી તેઓ દર્શન જ્ઞાન ચારિત્રને સેવત નહીં, એટલે એવા નિર્મળ પરિણામ કરત જ નહીં. આ 28 મૂળ ગુણનો બાહ્ય વ્યવહાર તે વાસ્તવિક મુનિપણું નથી. એ તો ભાવલિંગી સંત મુનિવરને સહચરપણે હોય છે, નિમિત્તપણે હોય છે, તેથી તેને દ્રવ્યલિંગ કહ્યું છે. ભાવલિંગ છે એને દ્રવ્યલિંગ હોય છે. ભાવલિંગ હોય અને દ્રવ્યલિંગ ન હોય એમ હોતું, એ સાથે હોય જ છે. મૂળ વાત ભાવલિંગની છે. ભાવલિંગી મુનિ પોતે 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં છે એવા ભાવલિંગી મુનિને બાહ્યમાં શુદ્ધ દ્રવ્યલિંગ હોય જ છે, એ સાથે હોય જ છે. એને એ મોક્ષનો માર્ગ સમજતા નથી પણ એ સાથે હોય જ છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. 7મા ગુણસ્થાનની દશા હોય અને પેન્ટ શર્ટમાં હોય એમ હોય નહીં. કોઈ એમ કે પણ અંતરંગ દશા એવી હોય તો ન હોય. અંતરંગ દશા જયારે એવી થતી હોય ત્યારે બાહ્યમાં સહજપણે બધા જ પરિગ્રહનો ત્યાગ જ હોય, કોઈ પરિગ્રહ હોય જ નહીં. 7મા ગુણસ્થાનની દશામાં કોઈ એમ કે વસ્ત્ર હોય, ન હોય, હોઈ શકે નહીં, એવો જ નિમિત્ત નૈમિતિક શબ્દ છે. કોઈ એમ કહે કે ના, એને વસ્ત્ર પહેર્યા હતા અને પછી એ અંતરમાં ઉતરી ગયા અને અંતરમાં ઉતરી ગયા અને 7મા ગુણસ્થાને પહોંચી ગયા અને પછી 7મેથી 6ઠે આવે છે અને પછી પાછા 6ઠેથી 7મે જાય છે થોડી ક્ષણોમાં, ભલે ને પેન્ટ શર્ટ પહેરેલા છે તો શું વાંધો છે તમને? આવું કોઈ કહે તો અહીંયા એ સમજાવ્યું છે કે ભાઈ એ એમ હોય નહીં. મુનિ છે એને બાહ્યમાં બધા જ પરિગ્રહનો ત્યાગ હોય, 10 પ્રકારના બાહ્ય પરિગ્રહનો ત્યાગ હોય અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહનો પણ મુનિને ત્યાગ હોય છે. એમ બધા પરિગ્રહનો ત્યાગ કરીને એ નિર્ગ્રંથ મુનિ થયા છે એ જ સાતમા ગુણસ્થાનની દશાને પ્રગટ કરી શકે છે. એટલે બાહ્યમાં સાથે એ હોય છે, નિમિત્તપણે હોય છે, પણ એના દ્વારા અંતરંગ દશા થાય છે એમ નથી. એટલે કે મુનિ છે એને દ્રવ્યલિંગ હોય જ છે, દ્રવ્યલિંગ નથી એમ તો વાત કરવી જ નથી. દ્રવ્યલિંગ તો હોય જ છે, દ્રવ્યલિંગ નથી એમ નહીં. અને દ્રવ્યલિંગ એ સાચો મોક્ષ માર્ગ છે એમ પણ નહીં. ભાવલિંગ છે એ મોક્ષ માર્ગ છે અને સાથે દ્રવ્યલિંગ હોય છે, બસ આટલી વાત છે. જીવ સ્થૂળ દ્રષ્ટિથી જુએ છે ને એટલે બધા પ્રશ્નો થાય છે, સૂક્ષ્મ દ્રષ્ટિને વિચારતો જ નથી કે જેની બાહ્ય દશા આવી છે તો સાથે એની અંતરંગ દશા કેવી હોય એ વિશે એ કાંઈ વિચાર કરતો નથી, કોઈ પાસેથી સમજતો નથી, શાસ્ત્રના અભ્યાસ દ્વારા પણ સમજતો નથી ને. એટલે બાહ્ય દશાને જોઈ અને પોતે કેટલાક નિર્ણયો કરી લે છે અને એ નિર્ણયો એના ખોટા છે. કેટલીક માન્યતાઓ કરી લે છે પણ એ બધી માન્યતાઓ ખોટી પડે છે. મુનિની દશાને જે જુએ છે તો મુનિ અઠવાડિયા સુધી જંગલમાં રહ્યા, ખાધું પીધું નહીં, કાંઈ કર્યું નહીં અને અઠવાડિયાના ઉપવાસ થયા, અઠાઈ થઈ ગઈ તો એ પણ પોતે 8 દિવસ ઉપવાસ કરી નાખે છે, ખોરાક લેતો નથી. પણ એ તો સ્થૂળ દ્રષ્ટિ છે ભાઈ. મુનિએ શું કર્યું છે એ તું જરા મુનિને જઈને પૂછતો ખરો તો તને ખબર પડે કે મુનિ શું કરી રહ્યા હતા. મુનિ સવારના પોરમાં ઉઠીને બસ ખાવું નથી એવા પચકાણ કરીને બેસી ગયા હશે જંગલમાં, તો બેઠા બેઠા એ કાંઈક તો કરતા હશે કે નહીં કરતા હોય એ વિચાર નથી કરતો. મુનિએ ખાધું નહીં, ખોરાક ન લીધો એટલી વાતને એ પકડે છે, બરાબર છે. મુનિએ મુનિને ખોરાકની વૃત્તિ ન થઈ અને તું પણ એ ખોરાકની વૃત્તિનો ત્યાગ કરે છે ત્યાં સુધી વાત બરાબર છે. પણ પછીનો શું? પછીનો તો કઈ વિચાર કરતો જ નથી. પછી મુનિએ આખો દિવસ શું કર્યું? પછી મુનિએ શું કર્યું આખો દિવસ? અને તું શું કરે છે આખો દિવસ? એનો તું વિચાર નથી કરતો એટલે આ બધા પ્રશ્ન થાય છે કે મુનિએ જે બાહ્યમાં જે કરી રહ્યા છે એ પ્રમાણે તું માની લે છે. મુનિ આંખ મીચીને બેઠા છે એટલે તું એમ માને છે કે મુનિ ભગવાનનું નામ લઈ રહ્યા છે કે નૌકાર મંત્ર ગણી રહ્યા છે. પણ તને ક્યાં ખબર છે કે મુનિ પોતાના સ્વરૂપમાં જઈ રહ્યા છે? મુનિ બહારમાં આવે છે ત્યારે એમને ભક્તિનો વિકલ્પ ઉઠે છે, સ્તુતિનો વિકલ્પ ઉઠે છે અને એવી સ્તુતિ સહજપણે થઈ જાય છે. પણ એ સ્તુતિ સહજપણે મુનિને થાય છે, તને નથી થતી. એટલે તને તો પ્રભુનું મહાત્મ્ય આવ્યું નથી, તને પુરુષાર્થ ઉપડ્યો નથી, તો તને ક્યાંથી સહજ સ્તુતિ થાય? તારી સ્તુતિ અને ભક્તિ છે એમાંય કાંઈક કોઈક અંશે તને શુભ ભાવ પડ્યો છે, રાગ પડ્યો છે, કાંઈક એમાંથી મેળવવાની તને હજી ખેવના રહી છે. મુનિને તો સહજ થાય છે. એટલે બાહ્ય વસ્તુને માત્ર જોઈએ એટલે આ બધા પ્રશ્નો થાય, અન્યથા કોઈ પ્રશ્ન છે નહીં. બહુ સુંદર સમજાવ્યું છે. અહીંયા એક વાત મૂકી છે, પણ અમારા બાપ દાદા આ પ્રમાણે કરતા હતા તો. પણ ભાઈ બાપ દાદા કરતા હતા પણ તમે પણ આગળ વધ્યા કે નહીં? તમે નાના ગામડામાં બાપ દાદા નાનકડો ધંધો કરતા હતા, ત્યાંથી નીકળીને અહીંયા આવીને તમે લાખોના કરોડોના વેપાર કરો છો. તમારા બાપ દાદા નાના ગામના વિશે હતા, તમે અમેરિકા પહોંચ્યા છો, તમે PhD થયા છો, તો આ બધામાં તો તમે બાપ દાદાને અનુસરતા નથી. કુલ પદ્ધતિ કુલની પદ્ધતિ, અને પછી તમે ધર્મની બાબતમાં આવી વાત કરો છો, ભાઈ વાત બરાબર નથી. જેને અંતરમાં નિર્મળ દર્શન જ્ઞાન ચારિત્રમય ભાવલિંગ પ્રગટે તેને 12માં 28 મૂળ ગુણના વિકલ્પરૂપ દ્રવ્યલિંગ હોય છે, પરંતુ એ પણ શુભ ભાવ છે. અને એવા શુભ ભાવને છોડીને ભૂમિ પોતાના સ્વરૂપને વિશે લીનતાને સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. એટલે આગળ કહે છે 232માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે દ્રવ્યલિંગ જો મોક્ષનું કારણ હોત તો મુનિવરો તેનો ત્યાગ શા માટે કરત? તેનું મમત્વ છોડી દર્શન જ્ઞાન ચારિત્રને શા માટે સેવત? દ્રવ્યલિંગથી જ મોક્ષને પામત ને? પણ એમ નથી, એમ નથી. માટે એ નક્કી થયું કે દેહમય લિંગ મોક્ષ માર્ગ નથી, પરમાર્થે દર્શન જ્ઞાન ચારિત્રરૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે. અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ, પૂર્ણ આનંદની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે. પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ, પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ એટલે પર્યાયમાં એની પ્રગટતા થવી. પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ જ છે અને એવા પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ પર્યાયમાં થવી એ મોક્ષ છે. અને નાસ્તિથી કહીએ તો દુઃખનો સર્વથા અભાવ થવો, સર્વથા દુઃખથી મુકાવવું એ મોક્ષ છે. રાગનો અંશ પણ આત્માની શાંતિને, આત્માના આનંદને, આત્માના સુખને રોકનારો છે, તો એવો રાગનો સૂક્ષ્મ અંશ એનો પણ અભાવ થવો એ મોક્ષ છે. તેથી મુનિવરો દેહને અને રાગનું સુભાવનું મમત્વ છોડીને એક દર્શન જ્ઞાન ચારિત્રને જ સેવે છે. અહીં દર્શન જ્ઞાન ચારિત્રને સેવે છે કહ્યું તે પર્યાયથી એટલે વ્યવહારથી વાત છે. નિશ્ચય, દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણે પર્યાય ભેદ છે, પણ નિશ્ચય એ ત્રણ એક આત્મા જ છે. બીજી રીતે વિચાર કરીએ તો એ આત્માના નિર્મળ પરિણામ છે, એટલે એ અપેક્ષા એ આત્મા જ છે, તેથી એક આત્માનું જ સેવન કરે છે એમ કહ્યું છે. અને અગાઉ આ વાત પણ સમજાવી છે કે ત્રણ જે જુદા કરીને આપણે વાત કરીએ છીએ, ત્રણ પ્રકારના પરિણામ, વાસ્તવમાં એ એક જ પરિણામ છે, એ આત્મા જ છે, એમાં આત્મા જ પ્રગટ થાય છે. કળશ 19ના ભાવાર્થમાં સ્પષ્ટ કરી છે. વ્યવહારી લોકો પર્યાયમાં અને ભેદમાં સમજે છે, એટલે ભેદ દ્વારા સમજે છે, એટલે ભેદ કરીને વસ્તુ એમને સમજાવવામાં આવે છે. તેથી જ્ઞાન દર્શન ચારિત્રના ભેદથી સમજાવ્યું છે, વાસ્તવમાં તો તે એક જ છે. સ્વસ્વરૂપના આશ્રયે ઉત્પન્ન થયેલ નિર્મળ દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણે પર્યાય છે અને તે વ્યવહાર છે. નવતત્વની ભેદરૂપ શ્રદ્ધા, શબ્દશ્રુતનું જ્ઞાન અને પાંચ મહાવ્રતનું પાલન એ તો અસદભૂત વ્યવહાર છે. એ વ્યવહાર છે અને એને અસદભૂત વ્યવહાર કહો છો. કેમ કે નવતત્વની ભેદરૂપ શ્રદ્ધા, શબ્દશ્રુતનું જ્ઞાન એ પરલક્ષી થયું, અને પાંચ મહાવ્રતનું પાલન એ પણ પરલક્ષી છે. તો એ બધો વ્યવહાર છે એને અસદભૂત વ્યવહાર કહો છો. નિર્મળ રત્નત્રય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ એ સદભૂત વ્યવહાર છે. પરિણામ છે ને પર્યાય છે, એટલે વ્યવહાર છે, પણ એ સદભૂત વ્યવહાર છે. અને તેને આશ્રયભૂત ભગવાન આત્મા શુદ્ધ એક સહાયક પ્રભુ તે નિશ્ચય છે. આવા જે પરિણામ થાય છે એનું કારણ શું, એને આશ્રયભૂત કોણ છે, એ કોના આશ્રયે થાય છે, તો કે શુદ્ધ આત્માના આશ્રય થાય છે. એવા શુદ્ધ સ્વરૂપ એને જ નિશ્ચય કરો. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ તે નિશ્ચય છે, અને એનો આશ્રય કરતા થતા જે નિર્મળ પરિણામ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના, તે પરિણામ જે પર્યાય છે તે નિશ્ચય રત્નત્રય છે, એ મોક્ષનો માર્ગ છે, એ સદ્ભૂત વ્યવહાર છે. દર્શન જ્ઞાન ચારિત્રની સેવના કહીએ તે વ્યવહાર છે, નિશ્ચય તો એક આત્માની જ સેવના છે. આવી સૂક્ષ્મ વાત છે. પરમાર્થે દર્શન જ્ઞાન ચારિત્રમય આત્મા જ મોક્ષનો માર્ગ છે. દર્શન જ્ઞાન ચારિત્રમય આત્મા છે, આત્મામાં એ પર્યાયો અંદર ગર્ભિત છે, એના નિર્મળ પરિણામ થાય એવી પર્યાયો અંદરમાં ગર્ભિત છે, કે એના સ્વભાવમાં પડ્યું છે એટલે એવી પર્યાયો પ્રગટ થાય છે. એટલે દર્શન જ્ઞાન ચારિત્રમય આત્મા કહેવો, દર્શન જ્ઞાન ચારિત્રમય આત્મા કહેવો એટલે એના સ્વભાવને લક્ષ્ય થતા નિર્મળ પરિણામ છે, એટલે આત્માને આ વિશેષણથી પણ નવાજવામાં આવે છે. દર્શન જ્ઞાન ચારિત્રમય આત્મા, નાયક આત્મા, ત્રિકાળ શુદ્ધ આત્મા, પરમપરિણામિક ભાવ લક્ષણ આત્મા, જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે વિશેષણ મૂકવામાં આવે છે. અહીંયા દર્શન જ્ઞાન ચારિત્રની વાત ચાલે છે, તો કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્રમય આત્મા, દર્શન જ્ઞાન ચારિત્રમય આત્મા જ મોક્ષનો માર્ગ છે. ભેદને છોડીને જેનો અપરંપાર મહિમા છે એવા ચૈતન્ય ચિંતામણી પ્રભુ આત્માને આશ્રય પ્રગટ નિર્મળ રત્નત્રય એ જ સત્યાર્થ મોક્ષ માર્ગ છે, બાહ્યલિંગ મોક્ષ માર્ગ નથી. તો આ રીતે આપણે ગાથા 408 અને 409 અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ.